સદગુરુ વર્ય નિષ્કુળાન સ્વામી ભક્તિનિધિ ગ્રંથમાં ભગવાન પાસે ભક્તિ કરી અને માયિક સુખ ન માગવું એને વિશે મહારાજની વાત સ્વામી કરે છે કે ભક્તિ કરો, જપ કરો, તપ કરો, વ્રત કરો, દાન કરો, પુણ્ય કરો, બધું કરો, પણ ભગવાન પાસે અંતવત સુખ માગતા નહીં. જે સુખનો અંત આવી જાય છે એવું સુખ કદાચ આપણને ગમે એટલું મળ્યું છે પણ એ નકામું છે. જેમ કણ મૂકી કુકસને જાશે જાચે તુષને તજી તાંદુલ, તેમ મૂર્તિ મૂકી મહારાજની ન માગવું સુખ નિર્મૂળ. મહારાજની મૂર્તિ મૂકી નિર્મૂળ સુખ ન માગવું. જેને મૂળિયા નથી, મૂળિયા વિનાનું જાડવું રહે પડી જાય. વાવાઝોડું આવે તો થોડા મૂળિયાવાળા ઝાડ પડી જાય છે. બહુ હજળબ મૂળિયા હોય ને એ જ વાવાઝોડાનો પવન ખમી શકે છે. એમ વાવાઝોડાના દેશકાળ રૂપી વાવાઝોડા લાગે ત્યારે ભક્તિ ભક્તિ બધું વયું જાય છે. જો એ ભગવાન પાસે ભગવાનની મૂર્તિ મૂકીને બીજું કાંઈ ન માગીએ તો ભગવાન બહુ રાજી થાય છે. ચાર પ્રકારની મુક્તિ અતિ સુખદ કહે સુજાણ, પણ મૂર્તિ મનોહર માવની મૂકી છે હને જય જાણ. ચાર પ્રકારની મુક્તિ બતાવી શાસ્ત્રોમાં. એક તો ભગવાનના લોકમાં રહેવું, ભગવાનના સમીપમાં રહેવું, ભગવાન જેવું ભગવાન જેવું રૂપ પામવું ને ભગવાન જેવું ઐશ્વર્ય પામવું. આ ચાર પ્રકારની મુક્તિ પણ ખરેખરા ભગવાનના નિષ્કામી ભક્તો ઈચ્છતા નથી. શું કામ? કે મુક્તિની ઈચ્છા રાખે તો એ સકામ ભક્ત કહેવાય છે. પણ જે ભક્ત ભગવાનની સેવા સિવાય બીજું કાંઈ ઈચ્છતો નથી એને ભગવાન બળાત્કારે પોતાની ભક્તિ આપે છે, મુક્તિ આપે છે. પણ માગે એ સકામ કહેવાય છે, ન માગે નિષ્કામ કહેવાય. નિષ્કામ ભક્ત ભગવાનને બહુ આલા છે કે કોઈ દાડો ભગવાન પાસે ભગવાનની મૂર્તિ સિવાય સેવા સિવાય કાંઈ માગે જ નહીં. આ ભક્તિનિધિ ગ્રંથની કથા આપણને ભગવાન પાસે શું માગવું એ શીખવાડે છે. સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી એની કલમે બહુ સરસ ભક્તિનિધિ ગ્રંથની કથા લખે છે. ભગવાનની મૂર્તિ મૂકીને સ્વામી કે બીજું ઈચ્છવું એ જ અજાણ છે, અજ્ઞાન છે, માટે ક્યારેય બીજું મેં માગવું નહીં. છતાંય તમે કાંઈ માગ્યા વિના રહી જ ન શકતા હો તો ભગવાન સ્વામિનારાયણ પાસે જ માગવું. આ એક સકામ ભગતની વાત કરી. બસ બીજા દેવ દેવતાઓ પાસે કાંઈ છે નહીં. એની પાસે તમે માગો ને એ ઉપર માગે છે. આવવા દેજો, અમારા સેવકને દેવું છે. હા, કદાચ તમે હાવ નિષ્કામ ન થઈ શકો, બધા તો નિષ્કામ ન થઈ શકે, પણ માગવું હોય તો આ લાડીલા ઘનશ્યામ પાસે માગજો. પણ બીજે ત્યાંય માગતા નહીં. મહારાજ કે સુખ જોતું હોય તો ભગવાન પાસેથી જ ઈચ્છા રાખે, બીજા કોઈને આ જગતના કરતા કે સુખદાય કે હિત કરતા માને જ નહીં. કયો ખરેખરા નિષ્કામ ભગત તો ભગવાન પાસે ભગવાન સિવાય કંઈ માગતા જ નથી. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો, માં તો એ જ માગું છું જોડી હાથ રે બીજું મને આપશો માં. પ્રેમાનંદ સ્વામી આ માગીએ કે આપણે તો માગવું હોય તો શરમ થાય, આપણે ઘણું બીજું જોતું હોય તો આ કીર્તન તો આપણે ગાવા લાયક કે ન ગણાય. બોલો. હા, પ્રેમાનંદ સ્વામી કહે છે મહારાજ તમારી મૂર્તિ વિના આપણે બીજું ખપે નહીં. માણસને સારું જમણવાર હોય ને પછી બીજું ત્રીજું ન ખપે, લાડવા જ ખપે એને. હા, એ દાળ ભાતને ભજીયામાં બહુ હાથ નાખે નહીં. એમ ભગવાનના ખરેખરા ભગત છે અને ભગવાનની મૂર્તિ સિવાય બીજું ખપે જ નહીં. બોલો. હા, વિભીષણ નહોતા હમ ખાધા, કહો એ કે સંસારના સુખ આપણે બધા આરામ છે. બોલો. એ કે જો મારામાં કાંઈ દગો હોય ને, રાવણે લાત મારીને કાઢી મૂક્યો વિભીષણને, પછી રાવણ રામની સાવણીમાં આવ્યા વિભીષણ, ત્યારે આ બધા હતા ને ચોકીદારો, એણે કીધું એલા કોણ છો? તો કે રાવણનો ભાઈ વિભીષણ છું. આ તો શત્રુનો ભાઈ, આને ઘરવા દેવાય? તો કે મારે રામને મળવું છે. તો કે એમ ન મળાય આજ્ઞા સિવાય. આ બેસ, અમે શ્રી રામની આજ્ઞા લઈ આવીએ. તો કે જાઓ. ભગવાન રામચંદ્ર પાસે ગયા બધા દૂતો, અને એણે કીધું કે આ રીતનો રાવણનો ભાઈ વિભીષણ આવ્યો ને તમને મળવા માગે છે. આ શત્રુના ભાઈનો વિશ્વાસ ન કરાયો, કપટ કરે કંઈક. ત્યારે ભગવાને એવું કીધું કે એને આવું હોય ને તો હમ ખાઈને આવવા દેજો. પહેલાં સાચા હમ ખાતા હતા બધા, અત્યારે તો હાલતા હમ ખાય. એક ભાઈ તો બહુ હમ ખાધેલા, પછી જમપુરી ગયો. ત્યાં ધર્મરાજે કીધું ત્યાં તો નકરા ધજાના જ હમ ખાધા. એ પણ કે કઈ ધજા છે તમને ખબર છે? આ રેલવે સ્ટેશન ઉપર નથી ધજાવાળામાં આમ કરતા, એ ધજાવાળાને હમ ખાધા છે. દેવની ધજાવાળા નહીં તો એટલે છોડી મૂક્યો. બોલો. કે તો વાંધો નહીં. પહેલાં હમ ખાતા નહીં, સાચા ખાતા હતા, લોકોને વિશ્વાસ આવતો. અત્યારે તો બધું ખોટું થઈ ગયું ને, કળિયુગમાં બધું ખોટું જ હોય. હા, તો ત્રેતાયુગની વાત. એટલે ભગવાન રામચંદ્ર કે એને આવું હોય તો હમ ખાઈને આવવા દેજો. અને આવડાએ કીધું કે ભાઈ એવી શરત કરી છે ભગવાને કે તારે આવું હોય તો હમ ખાઈને આવે તો તારો વિશ્વાસ આવે, ને કે તારો વિશ્વાસ કરાય નહીં. એટલે એણે કીધું કે જો મારામાં કાંઈ દગો હોય તો રામજી મને સુંદર અનુપમ રૂપ આપે, હું રૂપાળો થઈ જાઉં કામદેવના જેવો, અને બીજું સારું મને મોટું રાજ આપે જો મારામાં કાંઈ દગો હોય, સારી સ્ત્રી આપે, સારો પરિવાર આપે, બધું જ સારું આપે જો મારામાં કાંઈ દગો. તો આવડા કે પેલા માઇક સો કે હમ ખાશો, પેલા બધા ઊંડા ઉતરી ગયા. પછી ગયા રામ ભગવાન પાસે, કીધું કે આવું કેસ? તો કે આવવા જોઈએ, આવવા જોઈએ, ખરો અમારો નિષ્કામ ભગત છે, એણે સંસારના સુખ બધા હમ ખાવાની જગ્યાએ રાખ્યા છે. બોલો. એટલે વિભીષણ ભક્ત ગણાણા. એ અસુરકુળમાં રહીને એણે ભગવાન ભેજા, વિચાર તો કરો કેવો ભગત છે. એટલે કહેશે કે મનોહર માવની મૂર્તિ મૂકીને બીજું સુખી છે અજ્ઞાની છે. જેમ ફોગટ ફૂલ ફળ નહીં મળે, ફળ તો ફજે તે ભર્યા, એવા અલ્પ સુખ આવતા કહો કારજ સરે શું સર્યા. માટે રાજી કરી રંગરેલને માગવું વિચારીને મન, નિષ્કુળાનંદ ન માગવું જેને માથે હોય વિઘન. નિષ્કુળાનંદ ન માગવું જેને માથે હોય વિઘન. જેને માથે વિઘન હોય સ્વામી કે મગાય નહીં. ફોગટ ફૂલ ફળ ન આપે. ઘણા એવા ઝાડવા છે ખાલી ફૂલ આવે. આવલના ફૂલ છે પીળા રોડા રૂપાળા ઘણા, પણ ભગવાનની પૂજામાં કામ ન આવે. આ જાસૂસના ફૂલ કેવા આવે? એ ભગવાનના કામમાં ન આવે. ખોટા કોઈ ફૂલ છે સુગંધ વિનાના, એ ભગવાનની પૂજામાં કાયમ આવતા નથી. બનાવટી ફૂલમાં સુગંધ ન હોય, એમ દુનિયાદારીના કોઈ પણ આ જગતના સુખ છે ને એ આત્માને ક્યારેય શાંતિ આપી શકતા નથી. આભાસ છે ખાલી સુખનો. ખોટા ફૂલ કેટલા રૂડા રૂપાળા લાગે, હારે હવે સરસ બનાવે છે ખોટા ફૂલનું, પણ એમાં સુગંધ હોય? બે પાસે જ મોગરાના ફૂલ હોય, બે પાસે જ ગુલાબના ફૂલ હોય, પણ એ તમે ઠાકોરજીને પહેરાવો તો ઠાકોરજી રાજી થઈ જાય. બોલો. કે ના, તમે આંબો જાણીને આકડો વાવો ને એની પછી પાણી પાવો ને ખાતર નાખો, એને આંબાના જેવા જ ફળ આવે. હે આવે ને, તમે જોયા છે આકડાના ગોટલા. પણ તમે પછી આશા રાખો કે આમાંથી કેરીનો રસ મળશે, મળે કોઈ દી? ગમે એટલો આંકડાને હાંચવો, એને પાણી પાવ, ખાતર નાખો, માવજત કરો, પણ કોઈ દી તમને એમાંથી કેરીનો રસ ખાવા ન મળે. એમ સંસારના બધા સુખ છે ને આંકડાના ફળ જેવા છે, લાગે બહારથી કેરી જ જવા. હા, તમે ભૂલી જાઓ કે કેરી નહીં હોય એમ. એમ સંસારના સુખ બધા સુખ લાગે છે પણ અંતે દુઃખદાયક છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, રાજી કરી રંગરેલને માગવું વિચારીને મન, નિષ્કુળાનંદનો માગવું જેને માથે હોય વિઘન. જેની માથે વિઘન હોય એવા પદાર્થ માગવા નહીં ક્યારેય, બસ ભક્તિ માગો. મહારાજ જન્મ જન્મ અમને તમારી ભક્તિ આપજો, તમારા સંત ભક્તોની સેવા આપજો અને એને મધ્ય જન્મ આપજો, એટલું માગો ભગવાન પાસે. બાકી તો બધું જે માગો છો ને, પરલોકના સુખ કે બીજા ત્રીજા સુખ કે આ લોકી, બધાને માથે વિઘન છે. અહીંયા સ્વામી લખે છે, વિઘને ભૈરા સુખ સારું સાધનજી, કરતા મુંજાય છે શુદ્ધ સંતના મનજી, તે કેમ કરી શકે જાણો એ જનજી, જેને ઉપર છે અનંત વિઘનજી. આ બધા સુખ છે ને વિઘનથી ભરેલા છે. દેવતાઓના સુખ છે, બૃહસ્પતિના સુખ છે, ઇન્દ્રનું સુખ છે, બ્રહ્માનું, વિરાટ નારાયણનું, પ્રધાન પુરુષનું, પ્રકૃતિ પુરુષ સુધી વિઘન છે. એક અક્ષરધામનું સુખ જેવું છે કે ન્યા ગયા પછી પાછું આવવાનું રહેતું નથી. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, એ ધામમાં ગયા પછી કોઈ પાછો પડતો નથી. માટે એવા ધામની પ્રાપ્તિ કરવા માટે આ ભક્તિ કરવાની છે, ભગવાનને રાજી કરવાના છે. બસ ભગવાન પાસે જ માગવું કે મારા તમે રાજી થયા તો તમારા સ્વરૂપનું દાન આપો. પણ જેની માથે વિઘન ઝંઝૂબી રહ્યા છે એવા અમારે કોઈ સુખ જોતા નથી. ભગવાન અમે કદાચ માગીને તોય ન આપતા. હા, અમે તો બાળક છીએ, માગી બેસીએ આ લોકના સુખ પર લોક, પણ છતાંય તમે જો ખરેખર અમારી ઉપર રાજી હોય ને તો માગીએ તોય ન દેતા. તમારો બાળક નાનો હોય ને પછી ગમે એ વસ્તુ માગે તો તમે બધી આપો છો? શરદી થઈ ગઈ ચોકલેટ ન આપો, પેંડો ન આપો, તો બાળકનું તેમાં હિત જ છે ને. પણ બાળકને કેવું લાગે કે મારા પપ્પા મને આપતા નથી. કડવી દવા મોઢું પકડીને એની માં પાઈ દઈશ, ઘણું ન એને પીવી હોય, આડાવળો થાય, પણ મોઢું પકડીને પાઈ દઈ, શું કામ? સુખી કરવા, કે પેટમાં દુખતું હોય, રડતો હોય તો બંધ થઈ. એમ સાધુ છે, ભગવાન છે, આપને કડવા ઔષધ પાયને પણ આપને નિરોગી કરે છે. હા, અંતર રોગી કરે છે. વિઘન વિવિધ ભાતના રહ્યા સાધન પર સમો,
વિઘન વિવિધ ભાતના રહ્યા સાધન પર સમો,
સુરય સુર ઈચ્છે પાડવા પ્રેરી કામ ક્રોધ લોભ મોહ,
સુર અસુર ઈચ્છે પાડવા પ્રેરી કામ ક્રોધ લોભ મોહ,
જપતા જાપ બાપ આપણે પ્રહલાદ જીને પીડા કરી,
જપ પતા જાપ બાપ આપણે પ્રહલાદને પીડા કરી
હે સચ્ચ રાખતા હરિચંદ્ર શિબી નળ મુદ ગલના બેઠા ઠરી
સચ્ચ રાખતા હરિચંદ્ર
બધાનું લિસ્ટ આપે છે
નળ મુદ ગલન બેઠા ઠરી
કરી ત્રિલોકમાં પામી પડ્યા પાછા કઈ
તપ કરી ત્રિલોકમાં પામી પડ્યા પાછા કઈ
એમ કરી તન તાવતા સુખ અટલ આવ્યું નહીં વ્રત રાખતા અમરીશ પીડો દાન દેતા પીડાણો નર ઘોષ
વ્રત રાખતા અમરીશ પીડો દાન દેતા પીડાણો નર ઘોષ
પૂર્ણ કરતા પાંડવ પાંચાલી આવ્યા દુર્વાસા દેવા દોષ
પુણ્ય કરતા પાંડવ પાંચાલી આવ્યા દુર્વાસા દેવા દોષ
હે જોગે પીડાણા શુક જડ ભરત જગને પીડાણો નૌશ ભૂપાળ
જોગે પીડાણા શુક જડ ભરત જગને પીડાણો
વળી વળી દધી ચીરુ શિરંતી દેવ સરી ખાદયાળ
વળી વળી દધી ચીરુ શિરંતી દેવ સરી ખાદયાળ
રંતી દેવ સરી ખાદયાળ
રંતી દેવ સરી ખાદયાળ
તમે ભગવાન ભજો અને સાધના કરો એટલે સુર અસુર તમને પાડવા માટે ગમે તે કરીને પ્રેરણા કરે છે. કામ પહેરે, ક્રોધ પહેરે, લોભ પહેરે, મોહ પહેરે, એટલે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. ભગવાનના માર્ગથી એને પાડી નાખે છે. એટલે સ્વામી કહે બધા સાધન કરવામાં વિઘ્ન બહુ છે, માટે સાધન તો ભગવાનની પ્રસન્નતા માટે જ કરવા. કોઈ ફળની ઈચ્છાથી સાધન ન કરવા. ભક્તિ કરો એ ભગવાનની પ્રસન્નતા માટે કરવી. પ્રહલાદની વાત લખી સ્વામી, જપતા જાપ બાપ આપણે પ્રહલાદને પીડા કરી. બોલો, પ્રહલાદે શું બગાડ્યું હતું હિરણ્યકશિપુનું? કયો નારાયણનું નામ લીધું તો એણે પીડા ઉપાડી. કે તું નારાયણનું નામ મૂકી દે, નારાયણ તો આપણા શત્રુ છે. જ્યારે પ્રહલાદે એમ કીધું નારાયણ તો આપણા પરમ મિત્ર છે, તમારા શત્રુ છે, મારા તો પરમ મિત્ર છે. આમ 7 વર્ષના બાળકે એના બાપને, ત્રિલોકીનો રાજાઓ, એ જ્યારે નીકળતો ત્યારે વિષ્ણુ અને બ્રહ્મા અને બધા ભાગી જતા. ત્રિલોકીમાં ફરે ગદા લઈને તો કોઈ હામો ન આવે, આટલો બળ્યો હતો. બોલો, પછી એમ કહેતો હું જ ભગવાન છું. હિરણ્યકશિપુ, હિરણ્યકશિપુ માળા કરો, ફાવે એ કંઈ? પ્રહલાદ કે અમને તો નારાયણનું નામ બહુ ફાવે. બહુ પીડા આપી, પણ ભગવાને પ્રહલાદનો દેહ જીવ જેવો કરી દીધો. કેવો? જીવ જેવો. ગમે એમ કર્યું, પ્રહલાદને કાંઈ થયું જ નહીં. પણ એણે ટેક કેવી રાખી? મારવા સુધીના પ્રયત્ન કર્યા પણ ભગવાન નારાયણનું નામ ન છોડ્યું. પ્રહલાદની ટેક તો ભગવાને રાખી, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ઇતિહાસ છે મેડી ગામનો, કે એક મેડી ગામની અંદર 8-10 વર્ષનો છોકરો, એને સાધુના યોગમાં આવતા એ હરિભગત થયો અને સ્વામિનારાયણની કંઠી બાંધી. પણ એનો બાપ તો હિરણ્યકશિપુને વધે એવો, એને ખબર પડી કે આ છોકરો સ્વામિનારાયણનો ભગત થઈ આવ્યો, ગામમાં સાધુ બાવા આવ્યા, બગાડી નાખ્યો છોકરાને. એટલે બે પાંચ દાડા અઠવાડિયું ખૂબ સમજાય કે બેટા આપણે છે ને જૂનો ધર્મ બરાબર છે જાનકી બાપુનો, આ ગાંજા બાંજા પીવો ને મજા કરે, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શું ભળવું, નીચે ઉઠીને નાવું, હે ભળીએની ભખા ભફાકામાં દાંતણ વિના ખાવું. એ કે આપણો ધર્મ નહીં તો કંઠી કાઢી નાખતો, કે કંઠી તો માથા હાટે છે, હવે કંઠી ન નીકળે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ જપ કરે હો, હાલતા ચાલતા ખાતા પીતા હરેક ક્રિયામાં. સ્વામિનારાયણની લટક લાગી ગઈ 8-10 વર્ષના બાળકને, વિચાર કરો. આપણે 70-70 વર્ષના થયા તો લટક નથી લાગતી, ગમે એમ હોય પૂર્વના કંઈક પાપ નડતા છે કે બધી લટક લાગે ને ભગવાનની કેમ નથી લાગતી. જો પછી તો એકવાર એણે નક્કી કર્યું એ ડોહાએ, એ કે આજ આને વાડીએ લઈ જવો છે અને ગમે એમ કરીને સ્વામિનારાયણનું નામ મુકાવી દેવું છે, ન મૂકે તો છેલ્લી બાકી પોગાડી દેવો છે ધામમાં, પણ આજે એને મુકાવવું છે ગમે. પછી લઈ ગયો વાડીએ, ભર ભર્યો ઘઉંનો, અને પછી બોલાવ્યો એને, અને પેલું ધોહરું હોય ને જોતરે બાંધી દીધો, ગળે બાંધ્યું જોતર. કીધું બોલ હવે સ્વામિનારાયણ નામ મૂકવું છે કે ઉલાળી દો ભર બોલો. ત્યારે બોલો કે સ્વામિનારાયણનું નામ તો નહીં મૂકાય, એ તો માથા હાટે છે, દેહ પડી જાય તો કુરબાન છે, આવા દેહ તો કંઈક બગાડ્યા છે, તો ભગવાન માટે છે. હે કુરબાન ક્યા તેરે નામ પર ઘર બાર સંસારા, કરોડો કરોડો જન્મ આપણે સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર માટે બગાડ્યા છે, એક જન્મ ભગવાન માટે નથી બગાડ્યો. છોકરો કે બાપા એક જન્મ ભગવાન માટે, વહેલું મોડું મરવાનું જ છે ને, તમારી ઈચ્છા આવે તો ભર ઉલાળી નાખો ને ઈચ્છા હોય તો જોતર છોડી નાખો, પણ સ્વામિનારાયણનું નામ આ મુખમાં આ હૃદયમાં આ જીવમાં બેસી ગયું છે, હવે નીકળવાનું નથી બોલો. અને એ હિરણ્યકશિપુ જેવાનો બાપ એણે ભર ઉલાળી દીધો ને છોકરો વયો ગયો ધામમાં, પણ સ્વામિનારાયણનું નામ મૂક્યું નહીં. આને કહેવાય ડરતાવાળો ભગત. કયો ત્યારે ગુણાતાન સ્વામી મંડળીની ગામ બાજુ નીકળ્યા ત્યારે સ્વામી કે આ ગામમાં આપણે પાણી પીવું નથી. અહીંયા ગરીભગતને એના બાપાએ મારી નાખ્યો કે બોલો, એ ગામનું પાણી હરામ કરી દીધું સાધુએ. એ મેળી ગામ છે સોરઠમાં. ભગવાનના ભજનને રસ્તે તમે હાલો ને એટલે ઘણા આડા આવે, બાપ આડો આવે, ભાઈ આડો આવે, સ્ત્રી આડી આવે. એક કાઠી સગાળ હતો, મુક્તાનંદ સ્વામીનો સમાગમ કર્યો, પછી સ્વામી કે મારે હવે ગામડે, તો કે મારે હેરે આવું, તો કે ઘેરે પૂછતો આય પૂછવાઈ ગયો એની સ્ત્રીને, તું રજા આપ તો મારે સ્વામી હેરે જાઉં, તો કે રજા બધા ન મળે. એ કે જો જાયશ ને તો કોશ ઘાલી દઈશ પેટમાં બોલો. કાઠી હતો પણ ન આવ્યો. પછી ઘણા નવું હોય છે, મંદિર નો આવવા દે, કથામ નો આવવા દે, તમારું કોઈ નથી નવું. હોય તો મૂકીને વહી આવજો. હું હા, એક ભાઈ હરિભગત થયા, તેનો ઘરવાળો હરિભગત નહીં, તે આ કે તારે લસણ કાંદા નહીં ખાય, કે હું તો ખાવાની છું, તો કે પાણી ગાણી વાપરી, એ કે આપણે કાંઈ નહીં થાય, થતું એમ થાય, તમારે રહેવું હોય તો રહેવો, જવું હોય તો છૂટીશ. તો મેં કીધું તમારે ખોટી ખોટી હુક્કી મારવી, કે તું નહીં હરખું કહીને તો હૈયો જાય સાધુ ભેગું, તો કે એને કહી દીધું હોય તો મારે શું કરવું પછી બોલો. મેં કીધું કહી દીધું તો વૈયા આવે ને, ક્યાં એની પર ભૂંગળું માંડ્યું છે. હે પણ આ શક્તિ હોય ને, આ શક્તિ નહીં જ આ શક્તિ. એ તો વૈરાગવાળાનું કામ છે ભાઈ. માટે સમજીને બે માણસે સત્સંગ રાખવો, ભગવાન ભજવા, પ્રેમથી રહેવું. સંસારમાં રહ્યા એટલે કાંઈ ભોગ ભોગવવાના નથી નકરા, એમાંય ધર્મ નિયમ પાળી, ભક્તિ કરી, ભગવાનના સંતો ભક્તોની સેવા કરીને ભગવાનને રાજી કરવાના છે. ભોગ તો બધા ગધેડા કૂતરાને કાગડાએ ભોગવે છે, એનાથી શું વિશેષ છે. ગયો પણ ગ્રસ્તાશ્રમમાં રહી તરણ વર્ણની સેવા થાય છે. જો આ આશ્રમ છે ને, ત્યાગાશ્રમ, એ તમારાથી જ હાલે છે ને. બધું પોષણ તમે કરો છો, તમે કંઈ કમાવા દઈશ કયો, પણ છતાંય તમારે નિયમ લાગુ પડે છે. સંસારમાં રહ્યા એટલે ધર્મ પાળવો, ભક્તિ કરવી, શિક્ષાપત્રી પાળવી, નીતિથી કમાવવું, કમાણીમાં દસમેશો ભાગ દેવો ભગવાન, આવું જીવન હોય તો એ ગ્રસ્ત જીવન મુક્ત જ છે સંસારમાં રહેવા છતાં. પણ હવે કામ, ક્રોધ, લોભ ને મોહ એમાં જ આપણે રાચતા હોય તો એ બધા આપણને ભક્તિમાંથી પાડી નાખે છે. પ્રહલાદને પીડા આપી, આ મેળી ગામના છોકરાને એના બાપાએ પીડા આપી, હરિશ્ચંદ્રને વિશ્વામિત્રે પીડા. બોલો, હરિશ્ચંદ્ર કેવો રાજા, સચ્ચને ખાતર તેણે વેચાઈ ગયા માથે પૂળા રાખીને કાશીની બજારમાં. વિચાર તો કરો, અયોધ્યાનો મોટો રાજા પણ એક સચ્ચને ખાતર વેચાઈ ગયા. આપણે તો 5 રૂપિયા મળતા હોય તો 10 વાર ખોટું બોલી. બોલો, કઈ જાતની આપણી ભક્તિ, કઈ જાતના આપણે ભગત કયો. સચ્ચ રાખ્યું એટલે તો બધાને કહેવાય છે, તું ક્યાં હરિશ્ચંદ્રનો દીકરો થઈ ગયો. કોઈ કંઈ કહેતો હોય ને એમ કે હરિશ્ચંદ્ર એક જ એવા થયા કે વેચાઈ ગયા પણ સચ્ચને ખાતર કોઈથી ખોટું ન બોલ્યા. વિશ્વામિત્ર એટલું જ કીધું, એકવાર કહીજો કે મેં કાંઈ આપ્યું નથી, કોઈ જાણતું નથી, હું તમે બે જ જાણીએ છીએ, એટલું કહી દો કે મેં તમને કાંઈ દક્ષિણામાં આપ્યું તો આ બધી કષ્ટી ભોગવાની મટી જાય. તો કે ના, હો કીધું એમાં કાંઈ ફેરફાર ન થાય. બોલો, એને કહેવાય હરિભગત. બોલો, બાકી તો અનિતિ કરે એને શ્રીજી મહારાજ કે મોટા સંતોને ભગત ગણતા નથી. નીતિ હોવી જોઈએ, દ્રઢ, અને નીતિવાળા જ માણસ સુખી થાય છે. આ જોવો ને, હીરાના કારખાનામાં બદલા મારતા હોય છે, એ કોઈ દી સુખી થાય છે? એ કોઈ દી હજી સુખી નથી થયા. અને નીતિથી કમાણીનો અડધો રોટલો ખાય ને તો એ સુખી હોય છે. હા, અને એ આગળ વધે, શેઠે એને કંઈક આગળ પ્રોત્સાહન આપીને આગળ લઈ જાય છે. નીતિવાળા માણસો જ ગોતવા કઠણ, જડતા નથી. અરે મંદિરનું ન મૂકે ઠાકોરજીનું, તો પછી બીજા ત્રીજાની વાત ક્યાં કરવાની રહી કયો. એક ભાઈએ તો ઠાકોરજીના આચાર્યના પૈસા લઈ લીધા. કોક કીધેલા, આચાર્ય તો ગુરુ કહેવાય, એના ન લેવાય. એ કહી આપણને બધું પચી જાય, આચાર્ય હોય, ગુરુ હોય કે ભગવાન હોય, કે મારું પેટ એવું છે ને મોટું, બધું હમાઈ જાય એમાં. બોલો, મારે પછી ખબર પડશે, ભૂકા નીકળી જાય. બોલો, જ્યાં કાંઈ હગા થાય છે, ઓલી પૂતળી ડોહે ગુરુનું દ્રવ્ય ઓળ્યું હતું, ખાલી હોનાના બે પાસા રાખ્યા હતા તો કુંભી પાકમાં પડવું પડ્યું. આપણે કથા જાણીએ છીએ ને, કેવી ભગત હતી રામાનંદ સ્વામીની, કહો. બહુ ભજન કર્યું હતું પણ હોનું આપ્યું ગુરુએ કે લે આ હશે, સદાવ્રતમાં જ્યારે ઉપયોગમાં લેવાનું થાય ત્યારે તું આપજે, અત્યારે મારે ક્યાં વેંડારવું. આ તે બાઈને પછી પાસામાં મોહ છો ને આપ્યું નહીં પાછું. ગુરુ મહારાજ માંગણી કરી ત્યારે કીધું, ગુરુ મહારાજ તમને દઈ દીધું પણ હવે તમારી અવસ્થા થઈ ગઈ એટલે તમે ભૂલી ગયા લાગો. અરે રામાનંદ સ્વામી કે પુતળી આપી દે ને તો જમપુરીમાં જવું પડશે, પણ હવે મોહ વ્યાપી ગયો. આવ્યું ને, લોભ વ્યાપે, મોહ વ્યાપે, પછી બધું ઊંધું થઈ જાય. હા, ઊંધા ચશ્મા ચડાવો પછી કાંઈ દેખાય, ઊંધું જ દેખાય બધું. બહુ સમજાવી ન માનીને મરી પછી જમપુરી ગઈ. લ્યો, આ તો મહારાજ ને ગોર્ધનનો યોગ છો, ઓલી કાઢી અને કોણ કાઢત. હરિશ્ચંદ્રને પીડ્યા વિશ્વામિત્રએ, સચ્ચને ખાતર એણે બહુ સહન કર્યું પણ સચ્ચ ન મૂક્યું. શિબી રાજાની પરીક્ષા કરી દેવાની, આ અગ્નિ ને ઇન્દ્રએ, બાજને ઓલો ઓલો થઈને આવ્યા, ઓલો શિબીના ખોળામાં બેસી ગયો. બાજ કે લાવો મારું ખાસ છે, તો કે મારે શરણે આવ્યો છે અને મરાય કેમ, હવે એમ ન આપું, બીજું માગો. તો કે એના બરોબર માંસ આપી ગયો. હું ભૂખ્યો છું, કામ બાપ ઓલો આપો, કપોત આપો. પછી હાથ કાપીને આપી દીધો, પગ કાપીને, મંડ્યા કાપી કાપીને ત્રાજવા મૂકવા, પણ એ ત્રાજવું અધન ન થાય. પછી રાજી થઈ જાય, ધન્ય છે શિબી તને, તારું સચ્ચપણું ધન્ય છે. પછી હાથ ફેરવો ને બધું હાજુ કરી દીધું, કે માગો તો કે મુક્તિ આપો, મુક્તિ નથી, તમને દેવતા બનાવી, તો કે દેવતા નથી થવું, નથી કહેતા અમારા દાદા દેવ થઈ ગયા છે. તમે કાગળ લખો ને મરે પછી, હા, કારણ કે પાસા જ જશે, અહીં પાસા આવવાના હોય, એ પાસા જ થાય ને. ભક્તિ ન કરી હોય એ બધાને પાસા જ થવાનું છે આ લોકમાં. તપ કરી ત્રિલોકમાં પામ્યા પડ્યા પાસા કહી લ્યો. ત્રિલોકમાં તપ કરી કરીને રાજ્ય પાયમાં થાય એ પાસા ત્યાંથી પડ્યા છે, કારણ કે પુણ્ય ખૂટે ત્યાંથી પાછું પડવાનું થાય. આપણે કેમ આ લોકમાં 60-70 કે 80 વર્ષ રહીને જવાનું થાય છે, એમ દેવતા કદાચ થાય ને કોઈ, તો એ પુણ્યથી થાય છે, એનું પુણ્ય ખૂટે એટલે એનું વિમાન ઊભું રહી જાય, ત્યાંથી પછી પાછો મનુજન્મ તરત મળશે. કયો એટલે બધા અંતવત સુખ છે, કોઈ શાશ્વત સુખ નથી. એટલે આ બધા મુદગલ ઋષિ જુઓ ને કેવા હતા, શીલવંશ વૃત્તિવાળા. 15 દિવસે એકવાર જમતા, કેટલા દાડે? 15 દાડે. હો, એ શેરીમાં દાણા પીડ્યા હોય ને, વીણી વીણીને ભેગા કરે, 15 દિવસે એક શેર જેટલું અનાજ થાય એ જમે. એમાં અભ્યાગતની રાહ જોવે, અભ્યાગત આવે તો એને જમાડીને જમાડે, બોલો. એમાં પરીક્ષા કરી ધર્મે, એ બધું જે હતું ને જમી ગયા. બીજા 15 દિવસે પાછા આવ્યા, પાછા જમી ગયા, કેટલાય ઉપવાસ પીડ્યા ને 2 મહિનાનો. દુર્વાસા જશે લગભગ, ધર્મ નહીં, દુર્વાસા આવ્યા હતા. જ્યાં હોય ત્યાં દુર્વાસા આવી જાય. હા, એ દયાના બહુ દયાળુ ને દિલના, એટલે એને આમ વાંધો નહીં. એને વિશ્વામિત્ર ને બધા દિલના બહુ દયાળુ, એને ભગતને પીડા આપી એટલે કાંઈ વાંધો જ નહીં. કયો બીજા ઋષિઓ તો ભગતને પીડતા બીવે, હો, આને કાંઈ નહીં, અમુક હોય એવા, એને કાંઈ અસર જ ન હોય. અને અમરીશ વ્રત રાખતા, ન્યાય દુર્વાસા આવી ગયા, લ્યો વ્રત રાખતા અમરીશ પીડ્યો. 12 મહિનાની એકાદશી કરી હતી અમરીશ રાજાએ, અને પુરસ્ચરણ વિધિ હાલતી હતી, પારણાનો સમય હતો, પારણા કરવાની તૈયારી કરતા ત્યાં દુર્વાસા મંડળ લઈને આવ્યા. અમરીશ તો રાજી રાજી થઈ ગયા હતા, પારણાના દિવસે સાધુ આપણે ઘેર આવ્યા, હવે એને જમાડીને પારણા કરીએ. તો કે ગુરુ મહારાજ આ પારણાના દિવસે આવ્યા તો બેસી જાઓ પારણા. તો કે અમારે જે સ્નાન કરવાનું, સ્નાન કરીને આવીને પછી પારણા કરી. તો કે જલ્દી આવજો, સ્નાન કરવા ગયા પણ પાણી ભળાઈ ગયા, મેળા ધુબાકા મારવા, સમય વયો ગયો જાજો. પછી અહીંયા બધા બ્રાહ્મણો કહેશે કે તમે એકાદશીનું વ્રત કર્યું છે, સમયે પારણા નહીં કરો તો ફળ નહીં મળે, ભગવાન રાજી નહીં થાય, માટે પારણા. તો કે હવે આમંત્રણ આપ્યા પછી ગુરુ મહારાજને પારણા કેમ કરાય? તો કે એવું કરો, તુલસીનું પત્ર મોઢામાં મૂકી જાઓ, પારણા કર્યા કહેવાય ને ન પણ કર્યા કહેવાય, એ વિધિ બતાવી દીધો. ને દુર્વાસન કોઈ કહી આવ્યું કે તમને ઓલે આમંત્રણ આપીને પારણા કરી લીધા, આટલી જ વાત હતી. તો એમ કીધું હતું તો ભલે ને કરી લીધા, અમે કરી લેવું હવે, એમાં હું વાંધો છે, પણ આમ ન કીધું. ને તરત ક્રોધ આવ્યો, હું આવ્યું ક્રોધ આવ્યો ભયંકર, જટા પસાડી કૃત્યા ઉત્પન્ન કરી, બોલો, અમરીશને મારવા માટી, કે જાઓ અમરીશને મારી નાખો. કૃત્યા તો પાસે આવી જ્યાં, અમરીશ તો બિયાની હો, આ તો ભગવાનના ભગત. એ કહે ઋષિ આપણને મારતા હોય તો શું વાંધો છે, આમે વહેલું મોડું મરવાનું છે, કોકના હાથે મરવું હોય તો ઋષિના શાપથી મરવું હોય તો મહાન કહેવાય, આવો ગુણ લીધો, બોલો. પણ સુદર્શન ચક્ર ભગવાને એની સેવામાં મૂક્યું હતું, એ ન્યાથી ઉપડ્યું, એ કૃત્યાને બાળીને દુર્વાસાની વાહે પીડ્યું, એ દુર્વાસા ધોત્યાનો છેડો હાથમાં લેતા ભાગ્યા હો, પણ ત્રિલોકીમાં આટો માર્યો, પણ કોણ સંગ્રહ. બ્રહ્મા પાસે ગયા બચાવો તો કે આપણું કામ નહીં, શંકર પાસે ગયા બચાવો તો કે આપણું કામ નહીં, વિષ્ણુ પાસે તો કે આપણું કામ નહીં, જાઓ અહીંથી ભાગો જલ્દી, જ્યાં અપરાધ કર્યો ત્યાં જાઓ. ત્રિલોકીમાં ફેર્યા પણ કોઈ બચાવનારું ન મળ્યું, પછી દોડતા દોડતા આવ્યા છે અમરીશ રાજા, પણ દંડવટ કર્યા, દંડવટ મળ્યા કરવા, ભય આવ્યો ત્યાં જવું. ત્યારે અમરીશે કીધું, ગુરુ મહારાજ, દંડવટ તમારે ન કરાય, મારે કરવા પડે. તો કે પણ એ તો બધું ઠીક છે, પણ આને તું હેઠું બે એમ કે, આ બાળી દેહે મને, વાહે આવે કેળો મૂકતું નથી. ત્યારે અમરીશે બહુ સરસ એક વાત કરી, સુદર્શનને પ્રાર્થના કરી કે હે સુદર્શન, તમે ભગવાનનું આયુધ છો. દુર્વાસા ઋષિ જે દાડે પારણાના વખતે આવ્યા હતા ને જેવો મારે ભાવ હતો એવો ને એવો ભાવ આજ દિવસ સુધી રહ્યો હોય તો તમે તમારા સ્થાન કે બેસી જાઓ. બોલો, આ કેટલું અજાત શત્રુપણું કહેવાય ને, કેટલું ભક્તપણું કહેવાય, કેટલું સંતપણું કહેવાય. બાકી આવું રે, તમે પાંચ સાધુને ઘેરે જમવા બોલાય ને તમને લાકડી લઈને મારવા તૈયાર થાય કોઈ સાધુ, તો તમે સામે લાકડી લો કે બીજું કંઈ કરો, કે એક તો અહીં ઘેરે જમવા બોલાવ્યો ને પાછા ઉપરથી મારો છો. ના તો અમરીશ મહાન ભગત ભાવ ન ફેર્યો. બોલો, આપણે તો ભાવ ફરી જાય. અરે મારવાને ત્યાં બે શબ્દ કઠણ કીધા તો ભાવ ફરી જાય. હા, હજી ભગતપણું ક્યાં આવ્યું? અમરીશ જેવાય સ્વામી કે ક્યાં થવાનું છે? કયો અમરીશ જેવા થવાય તો સારું કહેવાય ને. એટલે અમરીશને મહારાજે ઘણી જગ્યાએ યાદ કર્યા છે, આત્મનિવેદી ભગત અમરીશ. દુર્વાસા અમથા પીડ્યા. બોલો, હેરાન થઈ ગયા દુર્વાસા. બધે હાલતું હતું એનું, પણ અહીંયા ભગતની આગળ આવ્યા ને એટલે હેરાન થઈ ગયા. હા, બધા દરમાં હાપ ન હોય પણ ક્યાંક બેઠો હોય. જોવાને પેલા સંતો જાતા હતા ગામડા ફરવા, એક ભાભો રાફડા ખોદતો હતો. તો સંતે કીધું, એ ભાભા રાફડા ખોદો, માં રાફડા એમાં કંઈક હરબરબ બેઠો હોય ને કરડી જાય. તો કે હાલા જાઓ ને લંગોટા, અહીંયા તો મોટો ઘેરો કરવાનો, લીલું બહુ સારું થાય, રાફડાની જગ્યા હોય ને ત્યાં પોળી કરીને વાવો ને. આ ભાભો અનુભવી છે. હા, કે લંગોટા હાલા જાઓ ને અહીંયા ઉપદેશ દેવા આવ્યા છો, અહીં તો લીલાનો ઘેરો થાય ને. સંતો થોડાક સેટ અગિયાન ત્યાં હરફ નીકળ્યો અને કૈડો ન્યાન્યા ઘેરો થઈ ગયો. બોલો, સાધુનું માન્યું હોત તો, પણ અકલ મઠા અમુક ન માને. હા, એટલે દુઃખ આવે. પછી રાફડા કોઈ દી ન ખોદાય, શાસ્ત્રમાં ના હશે, એમાં જીવાત બહુ હોય અને એમાં હરફ રહેતા હોય છે. હા, એટલે બધે કોઈ એવા હોય બધાને પીડા કરતે, પણ ખરેખર એવા ભગવાનના ભગત ક્યારેક મળી જાય તો એનો સચ્ચા નાશ નીકળી જાય. પછી કયો, હા, પાંડવ પુણ્ય કરતા પાંડવ પાંચાલી આવ્યા દુર્વાસા, ન્યાય દુર્વાસા ભોગી ગયા. બોલો, આવડા વનમાં હતા હો બધા, કાંઈ ખાવાનું નહીં, પાંચે જણા ભટકતા હતા વને વને. 12 વર્ષનો વનવાસ હતો ને, પણ ભગવાને એક અક્ષય પાત્ર આપ્યું હતું, એમાં એક વખત ભોજન મળે દિવસમાં, પછી જમીન ધોઈને ઊંધું વાળી દે એટલે બીજે દાડે 12 વાગ્યે મળે. દુર્વાસા 10,000 શિષ્યોને લઈને આવ્યા. ની દુર્યોધનની પ્રેરણા હતી કે તમને પાંડવો બહુ યાદ કરે છે ને, એમ કહે છે કે અમારે ઋષિઓને જમાડવા છે, હમણાં દુર્વાસા ભેગા થયા નથી, આને હું દુર્યોધનને કે શાપ આપીને બાળી દે, 12 વરે આવવા પણ નહીં, આપણે નિષ્કંટક રાજ કરીએ એમ, આવી દાને તો, આવી દાને તો એમ કોઈ સારું થાય? કયો ઘણાને આવી ખોરી જ દાને તો હોય કે બીજાનું કેમ અહિત થાય ને મારું કેમ હિત થાય, પણ બીજાનું અહિત કરે ને એનું જ પહેલાં અહિત થાય. બીજાનું તમે સારું ઈચ્છો ને તમારું સારું થાય. પછી તો દુર્વાસા કે એમ, પાંડવો તો કે ભગવાનના ભગત છે, મારે મળવા તો જવું પડશે. અને આવ્યા હો ભાઈ 10,000 શિષ્યો લઈને. પાંડવોને કહે છે અર્જુનને ભીમને કે અમે ભૂખ્યા છીએ, જમવાની તૈયારી કરો જ, અમે સ્નાન કરીને આવી. આ બાજુ તો પાંડવો મૂંઝાઈ ગયા, કરવું શું હવે, કાંઈ છે નહીં, અક્ષયપાત્રે ધોઈને ઊંધું વાળી દીધું છે. વિચાર કર્યો કે લાકડા ખડકીને મરી જાય બધા, ગ્રામ્ય આ શાપ તો દઈ દેવાના છે. ત્યાં ભગવાન આવ્યા, ભગવાનને યાદ કર્યા દ્રૌપદીજીએ. કષ્ટમાં ભગવાન સંભાળો ને તો ભગવાન આવી જાય. આપણે તો બીજા જ ઉપાય કરીએ, હા ભગવાન ન સંભાળીએ. દુર્વાસા આવ્યા એટલે પાંડવો તો મૂંઝાઈ ગયા, અને દ્રૌપદીજીએ ભગવાનને યાદ કર્યા એટલે ભગવાન આવ્યા છે. દેવી ભૂખ બહુ લાગી, અરે મહારાજ હમણાં જમીન પત્તર ઊંધું વાળી દીધું, એની ચિંતામાં સહી. જો પહેલાં આવ્યા જ ને તમને અક્ષયપાત્રમાં જમાડી દેત, પણ લાવો લાવો ભૂખ બહુ લાગે. અક્ષયપાત્રે આપ્યું મહારાજને, કૃષ્ણ પરમાત્માને. તો કૃષ્ણ પરમાત્માએ જોયું ને તો ભાજીનું પાંદડું ચોંટ્યું હતું, અને એ ભગવાને મોઢામાં મૂક્યું ને સંકલ્પ કર્યો કે ત્રિલોકીના જીવ તૃપ્ત થઈ જાઓ. હા ત્રિલોકી ધરાઈ ગઈ. બોલો આવડા નાવા ગયા હતા, ત્યાં સારૈયા હોટકાર આવવા મળ્યા. બોલો સાંજે બહુ ખાધું ને પછી સવારમાં સારૈયા હોટકાર આવે એટલે હંમેશા સાંજે ઓછું નાખવું. હું હા ટાંકી ફૂલ ન ભરી દેવી, ફૂલ ટાંકી ભરો પછી સવારમાં કથામાં મજા આવે નહીં, સાંજે ઓછું જમવું. તે દુર્વાસાને એમ છું કે અહીંથી કપાવી પડશે. જો ત્યાં જાહો ને ભીમે 10,000 કરી રાખ્યું છે, અને નહીં જમી તો ગદા લે હે. બોલો તે ત્યાંથી જ કપાયા, ગંગાથી જ. એ કે હાલો પાંડવોની ચિંતા ટાળી દીધી ભગવાને. બોલો આવા તો કઈ કષ્ટ પાંડવોને આવ્યા હતા જીવનમાં, પણ એ કષ્ટમાંથી ઉગાર્યા હોય તો ભગવાને એને કેટલી વાર ઉગાર્યા. કારણ કે ખરા ભગત હતા દ્રૌપદીજી, અર્જુન, ભીમ, સહદેવ, નિકુલ, કુંતા, આ બધા બહુ સારા ભગત હતા. એટલે ભગવાન એની રક્ષા કરતા હતા. જોગે પીડાણા સુખ જડ ભરત, હા જોગ કરતા જો ને સુખદેવજી જડ ભરત, એને કેવા લોકો હેરાન કર્યા. જડભરત તો એ જંગલમાં ફરતા હતા, અલમસ્ત જોગી, હૃષ્ટપુષ્ટ શરીર, અખંડ ભગવાનને ધારી રાખે. હો વચનાત્મા મહારાજે કીધું કે ભાગવતમાં ભરતજીનું આખ્યાન બહુ ચમત્કારી છે. કેમ કે ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા પૂર્વે, અને ભગવાન માટે જેણે સમગ્ર પૃથ્વીનો રાજ્યાગ કરીને વનમાં ગયા, પણ ત્યાં મૃગના બાળકમાં એને બંધન થયું, અને એ મૃગના બાળકમાં આવ્યા પછી એને જ્ઞાન રહી ગયું છે. કયો બંધન કેમ જો ખબર, કરતા પણ માથે લઈ લીધું. એ સંજ્યા કરતા હતા જળનો, આમ તે આ બોલું બચ્ચું હાથમાં આવ્યું, એને એમ છું કે આને મારી સિવાય કોણ બચાવશે. કાંઠે લાવ્યા મૂક્યું, હવે જન્મેલું બચ્ચું કાંઈ ખાય નહીં. બહુ ચિંતા થવા મળી, દયાળુ હતા ને, દયા આવી ગઈ. સાધુ હંમેશા દયાળુ હોય છે, દયા બહુ આવી. એટલે વિચાર કર્યો કે આને દૂધ લઈ આવીને પાવો. એ નેહડામાંથી દૂધ ગોતવાઈ ગયા, એ દૂધ લાવીને પાયું ને મોટું કર્યું. પછી આમ છું હું જ આનો પાલક પિતા છું, આવું મનાઈ ગયું. તે ભગવાનનું ભજન કરતાં કરતાં જે ભગવાનની ભક્તિમાં એની વૃત્તિ રહેતી હતી, ભગવાનમાં મન રહેતું હતું, બપોર સુધી પૂજા થતી હતી, બધું જ મુગલાની સેવામાં પછી કેસટ બદલી ગયા આખી. બોલો પાટો જ બદલી ગયો, જે ભગવાન સંબંધી થતું હતું એ આ મૃગલા સંબંધી થવા ગયું. અને એ ભરતજી જ્યારે મૃગમાં એટલા બધા આસક્ત થઈ ગયા કે જરાક મૃગલો આખું પાછું થઈ જાય ને તરત એને સંભાળે, ઝાડવાને પૂછે મારા મૃગલાને જોયું છે, હવે આ તો પશુ જાતિનું, એને થોડેક આને હેતું હોય, આને હેત થઈ ગયું હતું એમાં. કારણ મૃગલાને કાંઈ ભરતજીમાં હેત નહોતું, પણ કહેવાય કે અંતકાળે એમાં વૃત્તિ રહી એટલે મૃગના જન્મ પેટે જન્મ લેવો પડ્યો. એ નાની નાની છીંગડીઓને ચાર પગ ને ટૂંકી પૂંછડી એવો જન્મ મળ્યો, પણ જ્ઞાન રહી ગયું, ભક્તિ બહુ કરેલી ને, હા જ્ઞાન રહી જાય, ભક્તિ કરેલી હોય. પછી તો એ દેહમાં આવ્યા ને કાંઈ ખાય પીવે નહીં, એકાદશીની તો પાંદડાય ન ખાય, ઉપવાસ કરે. બોલો માણા થઈ નથી કરતા, એ ભરતજી મૃગના દેહમાં એકાદશીનું વ્રત કરતા હતા. પછી દેહ પડી ગયો અને જડ ભરત પછી બ્રાહ્મણે ત્યાં જન્મ લીધો, પણ ભગવાનમાં મન રાખવા માટે સંસારમાં ચિત્ત દીધું જ નહીં, જાણીને ગાંડાને પેટે વધ્યા. બોલો, ગાંડા જેવા જ લાગે. ભણવા બહેર્યા તો ભણ્યા નહીં, વાડીએ ધ્યાન રાખવા મોકલે ધ્યાન ન રાખ્યું, પાળા બાંધવા મોકલે પાળો તો મારો તૂટી ગયો, ખેતરનો પાળો બાંધું કાનો બાંધું. બોલો. અને ઓલા સકલા ઉટકારવા મોકલે ને તો એમ કે રામકા ખેત રામકા ચીડિયા ખાઓ ખાઓ, એવું કંઈક આવે છે ને, હા, ખાઓ ચીડિયા ભરભર પેટ. કાંઈ ધ્યાન જ ન રાખે ને, ભગવાનમાં વૃત્તિ રાખતા હતા, કાઢી મૂક્યા સંબંધીએ. સંબંધીને શું હોય, તમે કમાઈને 5-10 હજાર આપો તો તમને ભાઈ ભાઈ કરે, રોટલો આપે, નહીંતર 2 મહિના જો તમે મંદિરમાં રહ્યા હો ને તો કે તારે શું કરવાનું છે, મંદિરમાં બેસી જવાનું છે કે પછી બીજું કંઈ કરવાનું છે. બોલો. હા, એ કાઢી મૂક્યા, અલમસ્ત જોગી ફરતા હતા. એક ઓલા દેવી ઉપાસકો બધા લીલું લારી નાળિયેર માનેલું છે દેવીને ચડાવવાનું, એ ભેગા થઈ ગયા. એ કે આ લીલું નાળિયેર મળી ગયું, હાલો ચડાવી દીધી દેવીને. તે પકડીને લઈ ગયા દેવી આગળ, ઊભો રાખ્યા ભજડ ભરતને. અને પહેલાં તો નવરાવ્યા ધોવરા, કેટલાય દાડાથી નાયા નહોતા. હા, એ તો અલમસ્ત હતા, એને ક્યાં દેહનું ભાન હતું. પછી એને કીધું કે તમને ભૂખ લાગીશ, તો કે હા ભૂખ તો બહુ લાગીશ, કેટલાય દાડાથી કેમ, તો કે જમી લો પછી, પણ જમ્યા પછી તમને માતાજીને ચડાવી દેવાના છે. તો કે વાંધો નહીં, આ દેહ માતાજીના કામમાં આવી જતો હોય તો વહેલો મોડો પડવાનો છે. બોલો. તમને હારા હારા મિષ્ટાની થાળી આગળ મૂકીને કે જમી લો ને પછી તમને ગોળીએ દેવાના છે, એમ કોઈ કીધું હોય તો. એક કે લાડવો ભાવે, એક કે બટકું ગળા હેઠે ન ઉતરે, પણ ભરતજી તો કેટલું જમી ગયા. બોલો. દેહથી પર હતા, દેહ ભાવ જ નહોતો. અને પછી જમાડીને માતાજી આગળ લાવીને ઊભા રાખ્યા ને કે માથું ધર અને આમ તરવારી ઊંસી કરીને ત્યાં માતાજી પ્રગટ થઈ ગયા મૂર્તિમાંથી. હો, અને ઓલા જે માથા કાપવાવાળા હતા ને એના બધાના માથા માતાજી કાપી નાખ્યા. એ કે તમે આ કેવા સો સુરવા, ભગવાનના ભગતને પીડા કરી, દેવી જડ ભરતને પગે લાગી કે તમે ભગવાનના મોટા ભગત છો, આ લોકોએ તમારો અપરાધ કર્યો ને હું અપરાધમાં પડી છું, માટે મને માફ કરજો. ત્યાંથી દેવીએ છૂટા કર્યા ને ઓલાનું માંસ ને લોહી ખાધું બધાને. લ્યો, એવા જડભરત ભગવાનનું ભજન કરતા કરતા તોય લોકો એને હેરાન કર્યા. આ દુનિયામાં ભગવાનના રસ્તે કોઈ હાલે ને એને હેરાન કરવાવાળા મળી જ રહે છે. હા, નાતના હોય કાં ગામના હોય કાં હગા કુટુંબીવાળા હોય, એ બધા હેરાન કરતા જ હોય. હા, જુઓ ને આપણા સંપ્રદાયમાં કેટલા દાખલા છે. આપણે જીવા જોશીને ખાલી હિંગ ન ખાવા માટે ગામ છોડવું પડ્યું. બોલો. એ બધી નાત્ય જ ઉપાધિ કરી હતી ને, એ રાજાએ 84 કરી અને બધા બ્રાહ્મણો આવ્યા ને એમાં લસણ ડુંગળીને હિંગને બધું નાખેલું, એટલે આ બ્રાહ્મણ એક જમવા ન ગયા, એનું કુટુંબ એનો પરિવાર હતો 5 સભ્યોનો. ત્યારે રાજાને કાન ભંભેરણી કરી કે તમારી 84 બાંડી રહી ગઈ. લો કરો વાત. એ કે કેમ બાંડી, તો કે બોલો જીવો જોશી નથી સ્વામિનારાયણનો ભગત છો, તો કે હા, એ નથી આવ્યો એટલે તમારી 84 અધૂરી કહેવાય. રાજા કે બોલાવો જીવા જોશી, કેમ ન આવ્યા. પછી બોલાવ્યા ગયા. હવે રાજા બોલાવે જવું જ પડે, એ વખતમાં તો બધા રાજસત્તા હતી, અત્યારે સારું લોકસત્તા થઈ ગઈ એટલે તમારે કોઈને કાંઈ ચિંતા નહીં, હોવ સ્વતંત્ર. ઘરમાં 5 સભ્યો તો 5 સ્વતંત્ર. હા, બાપાએ સ્વતંત્ર, બૈરું સ્વતંત્ર, છોકરો સ્વતંત્ર, જ્યારે આવું હોય ત્યારે આવે ને, જ્યારે જાગવું હોય ત્યારે જાગે ને, હું હોય ત્યારે હું હોય. એક ભાઈ મને કહેતા કે મારો છોકરો રોજ 1-2 વાગ્યા આવે, તમે એને કહેજો. મેં કીધું અહીં લાવો તો કહું ને. એક દી લાવ્યા હતા, પણ હવે એ તો બહુ આગળ વધી ગયેલો હતો. હા, એમાં કાંઈ ફેરફાર બહુ થાય એવો નહોતો. મેં કીધું તું મંદિરે આવતો જા, ધીરે ધીરે તારો સુધારો થાય. પણ એણે બહુ કાંઈ ધ્યાન આપ્યું નહીં. બહુ રોગ મોટો થઈ ગયો હોય ને પછી એમાં કોઈ ડૉક્ટરની દવા લાગુ પડે નહીં, જેને અસાધ્ય રોગ કહેવાય. ડોક્ટરે હાથ ધોઈ નાખે કે આને હવે ઘેર લઈ જાઓ ને થાય એટલી સેવા કરજો, હવે આ હાજો નહીં થાય. એમ અમુક અસાધ્ય રોગવાળા હોય છે ને અમુક શું હોતા નથી, એટલે એમાં કાંઈ સુધારો થાય નહીં. એટલે સ્વતંત્રપણું છે ને એ જ બંધનકારી છે. માણસ એમ માને કે હું સ્વતંત્ર રહું એટલે સુખ્યો થાવ, પણ કોઈ મોટાની નીચે રહે ને તો એ માણસ સુખી થાય છે, એ જ પરતંત્ર થાય છે, એ જ મહાન બને છે. પણ કોઈને બંધન ગમતું નથી. હવે ને મોકળમાં મજા જોવાની, આપણા મનને આપણા ઇન્દ્રિયોને બંધન ગમે છે, એને પંચવર્તમાનમાં રાખો તો ગમે છે, અને કેટલું કઠણ પડે છે. પણ મોકળ મૂકી જો, હાલો જે જોવો એ જોવાનું, જે ખાવું એ ખાવાનું, જે સાંભળવું એ સાંભળવાનું, તો એને મજા આવે. હરાયા ઢોરની જેમ રખડ્યા કરે બધી. એટલે એ બધું એવું છે. શું વાત કરતા હતા આપણે? હા, જીવા જોશીને એને બોલાવ્યા. પછી દરબાર પાસે આવીને બેઠા કે કેમ બ્રાહ્મણ તમે જમવા ન આવ્યા? તો કે રાજા મહારાજ, એવી વાત છે કે આ બધા બ્રાહ્મણો છે ને એમાં હિંગ ને લસણ ને ડુંગળી નાખ્યું હોય, હું કાંઈ ખાતો નથી, હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું. ત્યારે રાજાની પડખે બેઠેલા બ્રાહ્મણો કે હું અમે કાંઈ ધર્મ નથી પાળતા, આ એક જ ધર્મવાળો છે? આમ કીધું. તો કે એવું નથી હું ધર્મવાળો ને તમે ધર્મ, પણ મારે એક નિયમ છે કે આ બધું ન ખાવું. તો રાજા કે ભાઈ તમારે જમવું જ પડે, અમારી 84 બાંડી કહેવાય તમે ન. તો કે તો જમાડવાય તો સીધું આપી દો, હું મારે ઘેર જઈને ઠાકોરજીને થાળ ધરાવીને જમી. તો કે ના, તમારે અહીંયા જ જમવાનું છે, આ બધાની હારે જ પંગતમાં જ, હા આ જ જમાડે તમને, એ જ જમવાનું. શિવા જોશી કે એ તો નહીં બને. તો કે ગામ છોડી દેવું પડશે. તો કે વાંધો નહીં, ગામ છોડી દીધું. બોલો, જૂનાગઢ મહારાજ બિરાજમાન હતા, સભા કરીને બેઠા હતા, આવ્યા જીવા જોશી પરિવાર લઈને. મહારાજને દંડવટ કર્યા, પગે લાગી ગયા. મહારાજ બહુ રાજી છે કે આવો જીવા જોશી આવો, તમે તો કે હિંગ ન ખાવા માટે ગામ છોડ્યું, માથા હાટે ટેક રાખી છે, માટે તમે અમને બહુ આલાશો. આવા ટેકેલા હરિભગતો કોક હોય, કહો હવે તમે હિંગ ન છોડો તો કાંઈ નહીં, માવા છોડી દેજો. હે, હજી ઘણા તો વર્ષોથી માવા ખાય, છોડતા જ નથી. બોલો, આજ છોડું કાલ છોડું, આજ છોડું કાલ છોડું. મને લાગે તમે નહીં છોડો, પણ એ તમને છોડી દે વહેલો મોડો. હા, જાહો એટલે હું માટે આ કથામાંથી જે માવા ખાતા હોય, જોકે આમાં નહીં હોય બહુ, જેટલા હોય ઊંસી આંગળી કરો જઈ, એટલે એમાં હેની શરમ. કોઈ નથી ખાતા, એ સાબાશ છે, આ તો બ્રહ્મની સભા છે. ખાતા હોય તો મૂકી દેજો, આમે ઊંસી આંગળી કરો લાજ જાય એમ ને. લાજ તો જોડા પહેરીને કેદુની વહી ગઈ છે, ખાવાનું શરૂ કર્યા ને તેદીથી, હવે કેવી લાજ. હા, મોઢા તો જુઓ તમારા કેવા થઈ જાય માવા ખાવાના. એક ભાઈને કેન્સર છું, અહીંથી કપાયું આમ. હા, એ ઓલી બચી ગયો, પહેલાં ટેપમાં હતું ને, એણે મૂકી દીધા. મેં એને ઘણી વાર ટકોર કરી લ્યો કે ભાઈ તો આ કરમાં જુવાની અવસ્થા બહુ માવા ખાધા, તો હવે મોઢું થઈ ગયું આમ ત્રાહું. પછી કે મેં કીધું હવે મૂક્યા કે નહીં, તો હવે મૂકી દીધા. મરવાનું સામે દેખાય પછી માણા મૂકેશે. એક ભાઈ કાલે જ મળ્યા હતા, મેં કીધું એટેક આવ્યો પછી બીડી મૂકી કે નહીં, એ કે મૂકી ન મૂક્યા જેવું છે, એ કે ગુંજામ નથી રાખતો, પણ ઘેર આવીને એક બે બીડી પીવશું. બોલો, એ કીધું બહુ સારું, એટેક આવ્યો હતી થોડા દી મૂકી દીધી હતી, મરણ ભાળી જાય ને એટલે માણા મૂકી દે. ટેકેલા હરિભગત થાવું. હવે માવા સામાન્ય ન છૂટતા હોય તો તમારા કામ ક્રોધાદિક દોષો ક્યાં જ છૂટશે, કયો. અને એ તો ભગવાનને પામવા નહીં દે તો દૂર રાખશે આ બધા દોષો હશે. તો ભગવાનને જેને પામવું એણે આંતરિક દોષો છોડવા પડે, તો આ બહારના બધા વ્યસન તો છોડવા જ પડે ને, એ તો હાલે જ નહીં. હા, એ જીવા જોશી ઉપર ભગવાન કેટલા રાજી છે. ભેટી પીડા બાથમાં લઈને અને પીઠવડી ગામના હરિભગત બેઠા હતા બધા ન્યા, એને આજ્ઞા કરી કે આવા આ જીવા જોશીને તમારા ગામમાં લઈ જાઓ, એ તમારા ગુરુ બ્રાહ્મણ કુળગુરુ, અને એક ઘર એને બાંધી આપજો, એક ગાય, તમારા ઘરમાં જેટલા વાસણ કપડાં ગોદડા હોય ને બધું વસાવી દેજો. આ જેતપુરમાં કાંઈ નહોતું બોલો. અને મહારાજે પીઠવડીના હરિભક્તોને આજ્ઞા કરી, જીવા જોશીને લઈ ગયા બહુ હાચવા, અને એ ધામધૂમીથી ગામમાં રાખ્યા ને ઘર બાંધી દીધું ને બધું કરી દીધું. આની કરતાં વધારે સગવડ મળી ગઈ. ક્યારે મળી? એક ટેક રાખી તો. ટેક રાખે ને મળે હો ભાઈ, પણ હિંગ ખાઈ લીધી હોત તો કાંઈ મળત? કાંઈ ભગવાન રાજી થાત? કાંઈ ન થાત. માટે ટેકીલા ભગત થવું. ટેક રાખે તે ખરા જગમાહી, બોલો. હરિજન સાચારે ઉરમાં હિંમત રાખે, વિપતે વર્ચી રે કેદી દીન વચન ન ભાખે. ટેકીલા ભગત થવું, પ્રહલાદ જેવા, મેળી ગામના છોકરા જેવા, આ જીવા જોશી જેવા, જડભરત, સુખજી, અમરીશ, પ્રહલાદ, આ બધા ટેકીલા ભગત થયા. તો એના ઇતિહાસોમાં ગાથાઓ લખાણીને આજે આપણે ગાઈ છીએ. માટે વાલા ભક્તો, દધીચી ઋષિએ પોતાનું કરોડરજ્જાનું હાડક્યું કાઢીને આપી દીધું. બોલો કેટલા પરમા પરોપકારી કહેવાય. ઇન્દ્ર આવ્યો, એને વજ્ર બનાવવું હતું, વત્રાસુરને મારવો હતો ને, એના વજ્ર બને એનો હાડક્યાનું તો જ મરે. એ દેવતાઓ કેટલા સ્વાર્થી, ઋષિ મારા જીવતા હતા, એને કે તમારું હાડક્યું આપો. એટલે ભાઈ તારે શું કરવું છે? તો કે મારે એનું વજ્ર બને, વૃત્રાસુરનો નાશ કરવો છે. બોલો આને છે કાંઈ દયા? બીજા ભલે નાશ થઈ જાય પણ મારું કાંઈ થવું પડે નહીં. આ બધા દેવતા સ્વાર્થી, એની કરતાં માણા હારા. હા, રંતિદેવ રાજા કેટલા દયાળુ પરોપકારી રાજા. એ બધી કથાઓ સદગુરુવર્યની સ્કૂલ